એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજે આપણે ઇતિહાસના એક એવા પ્રકરણની ઊંડી વાત કરવાના છીએ જેણે લગભગ અડધી સદી સુધી દુનિયાને બે ભાગમાં વહેંચી દીધી હતી. હા, શીતયુદ્ધ.
અને આપણી ચર્ચાનો આધાર રહેશે ઇતિહાસકાર જ્હોન લેવિસ ગિડિસનું ખૂબ જ જાણીતું પુસ્તક શીતયુદ્ધ, એક નવો ઇતિહાસ.
બિલકુલ. અને આ વિશે ખબર છે, ખાલી ઇતિહાસનો જ નથી, એની અસર તો આજે પણ દેખાય છે.
ચોક્કસ. શીતયુદ્ધે જે વૈશ્વિક રાજકારણ ઘડ્યું, જે વિચારધારાઓ ટકરાઈ અને નેતાઓએ જે નિર્ણયો લીધા, એ બધાની અસર આજે પણ આપણા આંતરરાષ્ટ્રીય સંબંધોમાં, સુરક્ષાની ચિંતાઓમાં બધે જ દેખાય છે.
સાચી વાત. તો આટલા મોટા વિષયને સમજવા માટે જ્હોન લેવિસ ગિડિસથી સારો માર્ગદર્શક કોણ હોય, બરાબર ને? ચાલો પહેલા લેખક વિશે થોડું જાણીએ. એમના વિશે કંઈક કહો ને.
હા, જરૂર. જ્હોન લેવિસ ગિડિસ શીતયુદ્ધના ઇતિહાસના અભ્યાસમાં એમ કહી શકાય કે એક મોટું નામ છે. વર્ષો સુધી યેલ યુનિવર્સિટીમાં પ્રોફેસર રહ્યા અને એમના એક પુસ્તક જ્યોર્જ એફ કેનન એન અમેરિકન લાઇફ માટે તો પુલિત્સર પુરસ્કાર પણ મળેલો છે.
ઓ વાહ.
હા, એટલે જેમને ઘણીવાર લોકો શીતયુદ્ધના ઇતિહાસકારોના ડીન પણ કહે છે.
એટલે નિષ્ણાત તો ખરા જ, પણ આ પુસ્તકનું નામ છે એક નવો ઇતિહાસ. તો એમાં નવું શું છે? એમનો દૃષ્ટિકોણ કઈ રીતે જુદો પડે છે?
સારો સવાલ છે. જુઓ, ગિડિસે આ પુસ્તક એવા સમયે લખ્યું જ્યારે સોવિયત સંઘનું વિઘટન થઈ ચૂક્યું હતું. એટલે શું થયું કે પશ્ચિમના તો ખરા જ, પણ ખાસ કરીને પૂર્વ યુરોપના અને રશિયાના ગુપ્ત દસ્તાવેજો જે વર્ષોથી બંધ હતા તે હવે સંશોધકો માટે ખુલ્લા થયા.
એટલે એમને બંને બાજુની વાત જાણવા મળી એમને.
બરાબર. ખાસ કરીને સોવિયત નેતાઓ શું વિચારતા હતા, એમના નિર્ણયો પાછળ શું કારણો હતા, એ બધું વધારે ઊંડાણથી સમજાયું. આ એક અભૂતપૂર્વ તક હતી.
આ તો ખરેખર બહુ મહત્વનું કહેવાય, કારણ કે મોટાભાગે આપણને એક જ બાજુની વાત ખબર હોય છે.
ચોક્કસ. અને આ નવા પુરાવાના આધારે જ ગિડિસનો પોસ્ટ રિવિઝનિસ્ટ અભિગમ બને છે. મતલબ કે એ ના તો એમ કહે છે કે ખાલી સ્ટાલિન જ જવાબદાર હતા, ના તો એમ કે ખાલી અમેરિકાની ભૂલ હતી.
એટલે કે સંતુલિત દૃષ્ટિકોણ.
હા, એ પુરાવા તપાસીની કહે છે કે સત્ય વચ્ચે ક્યાંક છે. બંને પક્ષોના ડર, ગેરસમજૂતો, નીતિઓ, આ બધાએ ભેગા મળીને શીતયુદ્ધને આકાર આપ્યો. ઇતિહાસમાં કોઈ એક વિલન શોધવાને બદલે આખી પરિસ્થિતિની જટિલતા સમજવી જરૂરી છે, એવું ગિડિસ માને છે.
બહુ રસપ્રદ. તો આ નવા પુરાવા અને સંતુલિત દૃષ્ટિકોણથી ગિડિસ પુસ્તકમાં શીતયુદ્ધનો મુખ્ય વિચાર શું રજૂ કરે છે?
ગિડિસનો મુખ્ય તર્ક એ છે કે શીતયુદ્ધ મૂળભૂત રીતે બે બિલકુલ અલગ વિચારધારાઓ વચ્ચેનો સંઘર્ષ હતો. એક તરફ પશ્ચિમી લોકશાહી અને મૂડીવાદ, અને બીજી તરફ સોવિયત સર્વાધિકારવાદ અને સામ્યવાદ. આ ખાલી બે દેશોની લડાઈ નહોતી,
પણ બે અલગ દુનિયા કેવી હોવી જોઈએ એના વિચારોની લડાઈ હતી.
બરાબર. આ વિચારધારાકીય સંઘર્ષે લગભગ 50 વર્ષ દુનિયા પર રાજ કર્યું, પણ એનું પરિણામ શું આવશે એ કંઈ પહેલેથી નક્કી નહોતું.
એટલે કે ઇતિહાસમાં બધું પહેલેથી લખાયેલું નથી હોતું એમ?
ના, બિલકુલ નહીં. ગિડિસ ભાર મૂકીને કહે છે કે આ સંઘર્ષમાં વિચારધારા, નેતાઓના વ્યક્તિત્વ જેમ કે સ્ટાલિન, ટ્રુમેન, પછી રેગન, ગોરબાચર્વ, ટેકનોલોજી, ખાસ કરીને પરમાણુ શસ્ત્રો અને ઘણી બધી આકસ્મિક ઘટનાઓ, આ બધાનો ફાળો હતો. અને અહીં જ ગિડિસ પેલો રસપ્રદ મુદ્દો લાવે છે, લાંબી શાંતિ.
હા, એને જ વાત કરતી હતી, લાંબી શાંતિ. શીતયુદ્ધ જેવી ડરાવણી સ્થિતિમાં શાંતિ કેવી રીતે, એને જરા સમજાવો ને.
હા, એ જ તો ગિડિસનું વિરોધાભાસી પણ મહત્વનો મુદ્દો છે. જો શીતયુદ્ધ ખતરનાક તો હતું જ, દુનિયા ઘણીવાર પરમાણુ યુદ્ધની એકદમ નજીક પહોંચી ગઈ હતી, પણ પરમાણુ શસ્ત્રો અને પેલો મેડનો સિદ્ધાંત, મ્યુચ્યુઅલી અશ્યોર્ડ ડિસ્ટ્રક્શન, એટલે કે પરસ્પર ખાતરીપૂર્વક વિનાશ, એના ડરને કારણે જ, મતલબ કે જો યુદ્ધ થાય તો બંને પક્ષો સંપૂર્ણ નષ્ટ થઈ જાય, એ ડરને કારણે મોટી શક્તિઓ વચ્ચે સીધું ગરમ યુદ્ધ, જેવું કે પહેલું અને બીજું વિશ્વયુદ્ધ, તે ન થયું.
ઓ, એટલે ભયને કારણે જ યુદ્ધ અટક્યું.
હા, એક વિચિત્ર રીતે. એટલે જ ગેડિસ એને લાંબી શાંતિ કહે છે. અલબત્ત આ શાંતિની મોટી કિંમત હતી. પ્રોક્સી યુદ્ધો, નાના દેશોમાં સંઘર્ષો, એ બધું ચાલતું રહ્યું, પણ મોટી શક્તિઓ સીધી ટકરાઈ નહીં.
આ ખરેખર વિચારવા જેવું છે. ભય જ સ્થિરતા લાવી. તો આ પુસ્તક આપણને શીતયુદ્ધની કેવી સફર કરાવે છે? ક્યાંથી ક્યાં સુધી?
પુસ્તક આપણને બીજા વિશ્વયુદ્ધના અંતથી શરૂ કરીને છેક 1991માં સોવિયત સંઘ તૂટી પડ્યું ત્યાં સુધી લઈ જાય છે. ઘટનાઓ ક્રમમાં આવે છે, પણ સાથે સાથે મુખ્ય વિષયો પર પણ ધ્યાન અપાયું છે. કેવી રીતે શરૂઆત થઈ, પરમાણુ યુગ આવ્યો, વિચાર અને અર્થતંત્રની લડાઈ, ત્રીજા વિશ્વમાં સંઘર્ષ, પછી તણાવ ઓછો કરવાના પ્રયત્નો થયા, દેતાંત એકમ નિષ્ફળ ગયા, અને છેલ્લે આટલો મોટો સંઘર્ષ આટલી શાંતિથી કેવી રીતે પૂરો થયો?
ચાલો તો આ સફરના અમુક મુખ્ય સ્ટેશનો પર ઊભા રહીએ. શરૂઆત કેવી રીતે થઈ? મિત્રો દુશ્મન કેમ બન્યા?
ગેડિસના મતે શરૂઆત માટે સ્ટાલિનની ભૂમિકા બહુ કેન્દ્રમાં છે. યુદ્ધ પછી સ્ટાલિનનો સ્વભાવ અત્યંત શંકાશીલ હતો અને એમને સોવિયત સંઘની સુરક્ષાની બહુ ચિંતા હતી. એટલે એમણે પૂર્વ યુરોપના દેશો પર જબરજસ્તી સામ્યવાદી સરકારો લાદી દીધી.
અને પશ્ચિમને ડરામણું લાગ્યું, સોવિયત ફેલાવો કરી રહ્યો છે એવું.
બરાબર. અમેરિકા અને બીજા પશ્ચિમી દેશોએ આને સોવિયત વિસ્તારવાદના ખતરા તરીકે જોયું. આનાથી પેલી સુરક્ષા દ્વિધા ઊભી થઈ. એક દેશ પોતાની સુરક્ષા માટે પગલાં લે તો બીજાને ખતરો લાગે.
હા, અને તણાવ વધતો જાય.
બરાબર. અને પશ્ચિમની પ્રતિક્રિયા આવી. ટ્રુમેન સિદ્ધાંત આવ્યો, માર્શલ પ્લાન આવ્યો યુરોપના પુનઃનિર્માણ માટે, અને સૌથી અગત્યનું નાટો બન્યું, એક લશ્કરી જોડાણ. ગિડિસ કહે છે કે આ બધું સોવિયત પગલાંના જવાબમાં થયું અને આનાથી શીતયુદ્ધના બે સ્પષ્ટ ધ્રુવો બની ગયા.
પછી આવ્યો પરમાણુ યુગ, અને એણે તો આખી બાજી જ પલટી નાખી. પેલો મેડનો તર્ક કેવી રીતે કામ કરતો હતો?
1949માં જ્યારે સોવિયત સંઘે પરમાણુ બોમ્બ બનાવ્યો ત્યારે અમેરિકાની મોનોપોલી તૂટી ગઈ. હવે બંને પાસે એવા હથિયાર હતા જે મિનિટોમાં લાખો લોકોને મારી શકે. આ મેડના તર્કે, જેમ આપણે વાત કરી, સીધું યુદ્ધ તો રોક્યું, પણ તણાવ અને પરોક્ષ લડાઈઓ વધી ગઈ.
જેમ કે બર્લિન કે કોરિયામાં થયું.
હા, બર્લિન નાકાબંધી 1948-49 અને કોરિયન યુદ્ધ 1950-53 આના ઉદાહરણ છે. પછી ક્યુબન મિસાઇલ કટોકટી 1962 આવી, ત્યારે તો દુનિયા શ્વાસ અદ્ધર કરીને બેઠી હતી. પરમાણુ યુદ્ધ બસ થતા થતા રહી ગયું.
આ લશ્કરી અને રાજકીય સંઘર્ષ તો હતો જ, પણ ગેડિસ વિચારધારા અને અર્થતંત્રની લડાઈ પર પણ ભાર મૂકે છે, ખરું ને? પેલી કમાન્ડ વિરુદ્ધ સ્પોન્ટેનિટીવાળી વાત.
હા, એ ખૂબ જ મહત્વનો મુદ્દો છે. સોવિયત સિસ્ટમ કમાન્ડ અર્થતંત્ર હતી, એટલે બધું સરકારના નિયંત્રણમાં. ભારે ઉદ્યોગ અને લશ્કર પર જોર હતું, પણ સામાન્ય માણસની જરૂરિયાત, નવી શોધખોળ, એ બધું પાછળ રહી ગયું.
અને પશ્ચિમમાં?
પશ્ચિમમાં સ્પોન્ટેનિટી હતી, એટલે કે બજાર આધારિત વ્યવસ્થા. ગ્રાહક શું માંગે છે, નવીનતા, આર્થિક વિકાસ, એના પર ભાર હતો.
અને લાંબા ગાળે કયું મોડેલ ટકી શક્યું?
દેખીતી રીતે પશ્ચિમી મોડેલ. સોવિયત અર્થતંત્ર ધીમું પડતું ગયું, બિનકાર્યક્ષમ બન્યું. એ પોતાના નાગરિકો માટે સારી ગુણવત્તાની વસ્તુઓ પૂરતા પ્રમાણમાં બનાવી શક્યું નહીં. જ્યારે પશ્ચિમની આર્થિક સફળતા અને એમની સંસ્કૃતિનું આકર્ષણ, જેને આજે આપણે સોફ્ટ પાવર કહીએ છીએ, એ એક મોટું હથિયાર સાબિત થયું.
એટલે કે લોખંડી પડદા પાછળ પણ લોકો પશ્ચિમી જીવનશૈલી તરફ આકર્ષાયા?
હા, બિલકુલ. એમનું સંગીત, ફિલ્મો, જીન્સ અને સૌથી વધુ તો વ્યક્તિગત સ્વતંત્રતાનો વિચાર, આ બધું લોકોને ગમતું હતું. અને આ આકર્ષણે સોવિયત સિસ્ટમને અંદરથી ખોખલી કરવામાં મદદ કરી.
શીતયુદ્ધ ખાલી યુરોપ પૂરતું નહોતું રહ્યું, એ આખી દુનિયામાં ફેલાયું, ખાસ કરીને ત્રીજા વિશ્વમાં. વિયેતનામ યુદ્ધ એનું મોટું ઉદાહરણ છે ને?
ચોક્કસ. એશિયા અને આફ્રિકામાં જ્યારે નવા દેશો આઝાદ થયા ડીકોલોનાઇઝેશન, ત્યારે આ નવા રાષ્ટ્રો શીતયુદ્ધનું નવું મેદાન બન્યા. બંને મહાસત્તાઓ, અમેરિકા અને સોવિયત સંઘ, આ દેશો પર પોતાનો પ્રભાવ પાડવા સ્પર્ધા કરવા લાગી.
અને એમાંથી પ્રોક્સી યુદ્ધો થયા.
હા, ઘણા બધા, જ્યાં મહાસત્તાઓ સીધી ના લડે પણ સ્થાનિક જૂથોને હથિયાર અને પૈસા આપીને લડાવે. વિયેતનામ યુદ્ધ અમેરિકા માટે બહુ ખરાબ અનુભવ રહ્યો. એણે બતાવ્યું કે ખાલી લશ્કરી તાકાતથી બધું નથી જીતી શકાતું. આ જ સમયમાં ચીન એક મોટી શક્તિ તરીકે ઉભર્યું, અને પછી ચીન અને સોવિયત સંઘ વચ્ચે મતભેદ થયા, સાઇનો સોવિયત સ્પ્લિટ. આનાથી પણ દુનિયાનું સમીકરણ બદલાયું.
પછી 70ના દાયકામાં દેતાંતનો એક દોર આવ્યો, તણાવ ઓછો કરવાનો પ્રયાસ, પણ એ લાંબો ચાલ્યો નહીં. પેલી હેલસિંકી સમજૂતીનું શું મહત્વ હતું?
હા, નિક્સન, કિસિંજર, બ્રેઝનેવ જેવા નેતાઓએ તણાવ ઘટાડવા પ્રયત્ન કર્યો. પરમાણુ શસ્ત્રો પર નિયંત્રણ માટે સોલ્ટ જેવી સંધિઓ થઈ. 1975ની હેલસિંકી સમજૂતી એટલા માટે ખાસ હતી કે એમાં પશ્ચિમે પૂર્વ યુરોપની સરહદો સ્વીકારી, પણ બદલામાં સોવિયત બ્લોકે માનવ અધિકારોનું સન્માન કરવાનું વચન આપ્યું. એને બાસ્કેટ 3 કહેવાતું.
પણ એમને વચન પાડ્યું?
ના, ખાસ નહીં. પણ આ વચનને કારણે જ પૂર્વ યુરોપના અસંતુષ્ટોને, જેમ કે પોલેન્ડની સોલિડેરિટી ચળવળ, એક નૈતિક બળ મળ્યું. તેઓ પોતાની સરકારોને આંતરરાષ્ટ્રીય સ્તરે સવાલ પૂછી શકતા હતા. પણ પછી 1979માં સોવિયત સંઘે અફઘાનિસ્તાન પર આક્રમણ કર્યું અને દેતાંત ખતમ થઈ ગયું.
અને પછી આવ્યો છેલ્લો તબક્કો. ગેડિસ અહીં અમુક ખાસ ખેલાડીઓ એટલે કે અભિનેતાઓની ભૂમિકા પર ભાર મૂકે છે.
હા, ગેડિસ માને છે કે ઇતિહાસ ખાલી મોટી ઘટનાઓથી નથી બનતો, વ્યક્તિઓ પણ બહુ મોટો ફેર પાડી શકે છે. જેમ કે પોપ જ્હોન પોલ II, એમણે પોલેન્ડમાં જઈને જે નૈતિક વાતાવરણ બનાવ્યું.
હા, અને પછી થાચર અને રેગન આવ્યા.
બરાબર. બ્રિટનમાં માર્ગરેટ થેચર અને અમેરિકામાં રોનાલ્ડ રેગન. એમણે સોવિયત સંઘ સામે કડક વલણ અપનાવ્યું. રેગને તો એને દુષ્ટ સામ્રાજ્ય, ઇવિલ એમ્પાયર કહ્યું, અને લશ્કરી અને આર્થિક દબાણ ખૂબ વધાર્યું. પેલી સ્ટાર વોર્સ, SDI યોજનાની વાત કરી.
અને આ બધાની વચ્ચે સોવિયત સંઘમાં પરિવર્તન આવ્યું. મિખાઇલ ગોર્બાચોવ આવ્યા. એમની ભૂમિકા કેટલી મહત્વની રહી?
અત્યંત મહત્વની. ગોર્બાચોવ પોતે સમજી ગયા હતા કે સોવિયત સિસ્ટમ હવે ચાલે એમ નથી, સુધારા કરવા જ પડશે. એટલે એમણે ગ્લાસનોસ્ટ એટલે કે ખુલ્લાપણું અને પેરેસ્ટ્રોઇકા એટલે કે આર્થિક પુનર્રચના શરૂ કર્યા.
પણ એ સુધારા એમના હાથમાંથી નીકળી ગયા.
હા, એનાથી એવી શક્તિઓ છૂટી પડી જે એમના કાબૂ બહાર હતી. પણ એમનો સૌથી મોટો અને ગેડિસના મતે નૈતિક નિર્ણય એ હતો કે જ્યારે પૂર્વ યુરોપના દેશોમાં લોકો લોકશાહી માટે રસ્તા પર ઉતર્યા ત્યારે એમને સેના મોકલવાનો ઇનકાર કર્યો, બળનો ઉપયોગ ના કર્યો.
અને એના કારણે જ બર્લિનની દિવાલ પડી.
હા, એ નિર્ણયને કારણે જ નવેમ્બર 1989માં બર્લિનની દિવાલ તૂટી, જર્મની એક થયું અને છેવટે 1991માં સોવિયત સંઘ પોતે જ શાંતિથી વિખરાઈ ગયું.
વાહ, આખી સફર ખરેખર રોમાંચક છે. તો આ પુસ્તકમાંથી આપણે કયા મુખ્ય સંદેશા લઈ શકીએ? શ્રોતાઓ માટે શું શીખવા જેવું છે?
મને લાગે છે પહેલો અને સૌથી મોટો સંદેશ છે ને, નેતાગીરીનું મહત્વ. ઇતિહાસ કંઈ લખાઈને નથી આવતો. સ્ટાલિનનો ડર, ટ્રુમનનો મક્કમ નિર્ણય, રેગનનો આત્મવિશ્વાસ અને ગોર્બાચોવની નૈતિક હિંમત, આ બધાએ ઇતિહાસનો રસ્તો બદલ્યો. એ આપણને યાદ અપાવે છે કે આજે પણ નેતાઓ કેવા નિર્ણયો લે છે, એનાથી આપણું ભવિષ્ય નક્કી થાય છે.
બીજો મુદ્દો મને પેલો સોફ્ટ પાવરનો લાગ્યો, વિચારોની અને આકર્ષણની તાકાત. પશ્ચિમની ખુલ્લી સંસ્કૃતિ, એમની આર્થિક પ્રગતિ, વ્યક્તિગત આઝાદી, આનું આકર્ષણ એટલું બધું હતું કે સોવિયતની લોખંડી દિવાલો પણ એને રોકી ના શકી. આ ભારત જેવા દેશ માટે પણ મહત્વનું છે. આપણી લોકશાહી, આપણી વિવિધતા, એ આપણી મોટી તાકાત છે.
ત્રીજો પેલો લાંબી શાંતિનો વિરોધાભાસ. પરમાણુ હથિયારો ભયાનક છે, એમાં કોઈ શક નથી, પણ કદાચ એમના ડરને કારણે જ દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધથી બચી ગઈ. આજના પરમાણુ યુગમાં પણ આ વાત વિચારવા જેવી છે, કેવી રીતે ડર અને સ્થિરતા વચ્ચે સંતુલન રાખવું. ગેડિસનું એક વાક્ય યાદ આવે છે, શીતયુદ્ધ ભયાનક હતું પણ કદાચ તેણે આપણને વધુ ખરાબ વસ્તુથી બચાવ્યા. એક સદીમાં ત્રીજું મોટું યુદ્ધ.
ચોથો મુદ્દો, બીજા પક્ષને સમજવાની જરૂરિયાત. શીતયુદ્ધમાં ગેરસમજણો અને ડર બહુ હતા. પેલી સુરક્ષા દ્વિધા એનું જ ઉદાહરણ છે. ગેડિસનો અભિગમ શીખવે છે કે સંઘર્ષ ટાળવો હોય તો સામેવાળા શું વિચારે છે, એમના ડર શું છે, એ સમજવાનો પ્રયત્ન કરવો બહુ જ જરૂરી છે. આજના જમાનામાં પણ આ એટલું જ સાચું છે.
અને પાંચમો નૈતિક પાસું. ગેડિસ કહે છે કે આ ખાલી સત્તાની લડાઈ નહોતી, આ આઝાદી વિરુદ્ધ ગુલામી, એમ કહી શકાય કે એક નૈતિક સ્પર્ધા પણ હતી. અને અંતે એને માનવ ભાવનાનો વિજય ગણાવે છે. એમના શબ્દોમાં, ગૌરવ અને સ્વતંત્રતા માટેની અતૂટ માંગણીઓ જુલુમના સંસ્થાકીય સ્વરૂપો પર હાવી થઈ શકે છે, આ એક આશા આપે છે.
હા, આ બધા મુદ્દાઓ ખરેખર વિચારવા જેવા છે અને આજે પણ કેટલા પ્રસ્તુત છે. જુઓ ને, આજે પણ મોટી સત્તાઓ વચ્ચે સ્પર્ધા છે, પ્રભાવ વધારવાના પ્રયત્નો છે, પ્રોક્સી યુદ્ધો પણ ક્યાંકને ક્યાંક ચાલે છે.
બિલકુલ. ભલે એ અમેરિકા ચીન સંબંધો હોય કે રશિયા યુક્રેન યુદ્ધ કે મધ્ય પૂર્વની સ્થિતિ, શીત યુદ્ધના પાઠ આજે પણ કામ લાગે છે. કેવી રીતે પ્રતિરોધ કામ કરે છે, જોડાણો કેમ મહત્વના છે, સોફ્ટ પાવરનો ઉપયોગ કેવી રીતે થાય, અને સૌથી અગત્યનું, મુશ્કેલીના સમયે ગેરસમજ કેવી રીતે ટાળવી અને વાતચીત ચાલુ રાખવી. ક્યુબન મિસાઇલ કટોકટીમાંથી જે શીખ્યા એ આજે પણ નેતાઓ માટે બહુ અગત્યનું છે.
અને એ પણ કે જે શાસનો બહુ દમનકારી હોય એ બહારથી ભલે ગમે તેટલા મજબૂત લાગે પણ અંદરથી નબળા હોઈ શકે છે, ખાસ કરીને જો એ પોતાના લોકોની આશાઓ પૂરી ના કરી શકે.
ચોક્કસ. સોવિયત સંઘનું શું થયું એ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આર્થિક રીતે નિષ્ફળ ગયા, માહિતી પરનો કંટ્રોલ તૂટ્યો, લોકોમાં આઝાદીની ઈચ્છા જાગી, આ બધાએ ભેગા મળીને એનો અંત આણ્યો.
આટલી સરસ ચર્ચા પછી જો છેલ્લે પૂછું તો તમારા માટે આ પુસ્તકમાંથી સૌથી મોટો અંગત બોધપાઠ કયો રહ્યો? શું નવું જાણવા મળ્યું?
મારા માટે સૌથી મોટી વાત એ છે કે ઇતિહાસ કેટલો અણધાર્યો હોઈ શકે છે. કોણે વિચાર્યું હતું કે બર્લિનની દિવાલ આટલી જલ્દી અને આટલી શાંતિથી પડી જશે? અને બીજું, પેલું નૈતિક હિંમતનું મહત્વ. ગોર્બાચેફનો નિર્ણય હોય કે પછી હેલસિંકી પછી લોકોની હિંમત હોય, એ બતાવે છે કે નૈતિકતા પણ ઇતિહાસ બનાવી શકે છે.
અને મારા માટે આ પુસ્તક એ આશા આપે છે કે ભલે ગમે તેટલો મોટો સંઘર્ષ હોય એનો શાંતિપૂર્ણ ઉકેલ આવી શકે છે. શીત યુદ્ધનો અંત કોઈ મોટા યુદ્ધ વગર આવ્યો એ પોતે જ એક મોટી વાત છે. એ રાજદ્વારી કુનેહ, વાતચીત અને ક્યારેક નેતાઓની સમજદારીની શક્તિ બતાવે છે. અને હા, પેલો વિચાર કે માણસની આઝાદીની જે મૂળભૂત ઈચ્છા છે એ આખરે જીતે છે એ બહુ ગમ્યો.
તો સારાંશ એ જ કે ઇતિહાસ આપણને શીખવે છે કે ભૂતકાળ ભલે બની ગયો હોય પણ ભવિષ્ય આપણા હાથમાં છે. વિચારો, નેતાઓ, નૈતિકતા અને સામાન્ય લોકોની ઇચ્છાઓ, આ બધું જ મહત્વનું છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.